તારીખ 5/4/1997 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 213 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું પુરીવલ્લીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 178 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે તથા હમિંગ છે.
213 પાનું 269 છે. આ પત્રમાં કૃપાલદેવે સત્પુરુષનું મહત્વ શું છે, મુમુક્ષુના જીવનમાં સત્પુરુષના યોગનું મહત્વ શું છે, સત્પુરુષનો યોગ થાય એ કેટલો મહત્વપૂર્ણ છે એની વિશેષતા બતાવી છે. વર્તમાન જૈન સાહિત્યને જોવામાં આવે તો સત્પુરુષના મહત્વના વિષયમાં આવો વિષય ભાગ્યે સમજવા મળે એવી એક વિશિષ્ટ પ્રકારની આ વાત છે. મથાળુબાઈનું છે પુત્રનું પુરાણ પુરુષને નમો નમઃ. પુરાણ એટલે જૂનો પુરાણો. પુરુષ નામ જીવ આત્મા. ક્યારનો છે આત્મા કે અનાદિનો છે? બીજું જે પુરાણો છે એમાં જે પુરુષની મુખ્યતા છે, જેમ કે ઘરમાં કોઈની મુખ્યતા છે, મંદિરમાં પણ એક મુખ્ય તીર્થંકરના નામથી મંદિર હોય છે, બીજા ઘણા પ્રતિમા હોય છે, છતાં પણ નાટક અને સિનેમામાં પણ કોઈ મુખ્ય હીરો હોય છે, એમ આખા જગતમાં કોઈ મુખ્ય હોય તો તે આત્મા છે. આખા વિશ્વમાં કોઈ મુખ્ય હોય તો તે આત્મા છે. અને તેથી ભગવાનની વાણીમાં પણ આત્માની જ આત્મ સ્વરૂપની જ મુખ્યતા આવી છે. અને પુરાણોમાં પણ એ જ વાત છે. એ વાણી ઉપરથી જે આગમો રચાયા, પુરાણો રચાયા, એમાં પણ આત્માની જ મુખ્યતા છે. અહીંયા આત્મ સ્વરૂપને નમસ્કાર કર્યા છે. પુરાણ પુરુષને નમો નમો એટલે આત્મ સ્વરૂપને નમસ્કાર કર્યા છે. આ લોક ત્રિવિધ તાપથી આકુલ વ્યાકુળ છે. ત્રિવિધ એટલે ત્રણ પ્રકારના, આધિ, વ્યાધિ અને ઉપાધિ. એવા ત્રિવિધ તાપથી આખા જગતના બધા મનુષ્યો, બધા પ્રાણીઓ આકુળ વ્યાકુળ છે, દુઃખી છે. સુખી થવા માટે, દુઃખી હોવાથી સુખી થવા માટે હંમેશા પ્રયત્નવાન છે. સૌને સુખ જોઈએ છે અને સુખ માટે સૌ દોડે છે. પણ કેવી રીતે? કે ઝાંઝવાના પાણીને લેવા દોડી તૃષા છીપાવવા ઈચ્છે છે. કેવી રીતે? ઝાંઝવાનું પાણી એટલે મરીચિકા જળ, તમારે હિન્દીમાં કહે છે. જ્યાં પાણીનું બિંદુ નથી ત્યાં પાણીનું સરોવર દેખાય. ઝાંઝવાના જળમાં શું થાય છે? બહુ ગરમી પડે ચૈત્ર વૈશાખ મહિનાની અને સાવ સૂકો પ્રદેશ હોય જ્યાં વનસ્પતિ પણ ન હોય ત્યાં દૂર દૂર પાણીના સરોવર જેવો દેખાવ થાય, સાવ સૂકું વટ જેવું હોય, પાણીનો એક છાંટો એનો. ઘણિયાળો તરસા થાય ત્યારે એ બાજુ દોડે, પાણી સમજીને દોડે દોડે દોડે, જેમ જેમ દોડે એમ એમ આગળ આગળ દેખાતું જાય, દોડી દોડીને મરી જાય તરસા ને તરસા. કેમ કે એ તો ખાલી દેખાવ થાય છે ગરમીને કારણે, કે પાણીનું સરોવર જાણે હિલોડા લે છે, પણ જેમ જાય તેમ પેલું તો આગળ પાછળ દેખાતું જાય છે તડકાને લઈને, દોડે જાય દોડી દોડીને મરી જાય. એમ આ જીવ પણ પંચેન્દ્રિયના વિષયોમાં સુખ છે, જ્યાં સુખની ગંધે નથી, સુખનો પડછાયો નથી, એની પાછળ દોડ લગાવે છે. આખું જગત જોઈ ગયો, પછી અમેરિકાના માણસો હોય કે હિન્દુસ્તાનના માણસો હોય, આ પરિસ્થિતિ છે. ઝાંઝવાના પાણીને લીવા દોડી તૃષા છીપાવવા ઈચ્છે છે, એવો દીન છે. દીન છે એટલે પામર થઈ ગયો છે, સુખ લેવા માટે પામર થઈ ગયો છે, ગરીબ થઈ ગયો છે, લાચાર. દીન છે એટલે લાચાર થઈ ગયો છે. અજ્ઞાનને લીધે સ્વરૂપનું વિસ્મરણ થઈ જવાથી ભયંકર પરિભ્રમણ તને પ્રાપ્ત થયું છે, આ હાલત છે. શું કહે છે? પોતાનું સ્વરૂપ જ્ઞાનમાં નથી આવ્યું તો સાંભળે તો ક્યાંથી? એ જીવને અજ્ઞાન છે, પોતાના સ્વરૂપથી અજાણ છે, મૂળ સ્વરૂપથી, અને કંઈક બીજી જ કલ્પના કરી બેઠો છે. બીજી એટલે શું? તારે માણસ થયો તો હું માણસ, તેરી ઇંચ થશે ત્યારે તેરી ઇંચ, રાજા થયો ત્યારે રાજા, માણ્યો થયો ત્યારે માણ્યો, ભિખારી થયો ત્યારે ભિખારી, જેવો કર્મનો ઉદય, એવી પરિસ્થિતિમાં મૂળ સ્વરૂપ ભૂલાઈ ગયું હોવાથી, વિસ્મરણ એટલે ભૂલાઈ ગયું હોવાથી, પોતાનું સ્વરૂપ જ મૂળ ભૂલાઈ ગયું હોવાથી, એ કારણે ભયંકર પરિભ્રમણ જીવને પ્રાપ્ત થયું છે. આ વિશ્વમાં જીવોના પરિભ્રમણનો એક વંટો ચાલે છે, જેને આપણે સાયક્લોન કહીએ છીએ, વાવાઝોડું. 24-48 કલાક ચાલે તો તુંબા પોકારી જઈએ છીએ આપણે, વાજડીને વરસાદ હોય, તોફાન હોય, ઝાડો પડી જતા હોય, મકાનો પડી જતા હોય, ટ્રાફિક અટકી ગયો હોય, એ 2-3 દિવસ આવે જ વાવાઝોડું તો માણસ તુંબા પોકારી જાય. ઘરમાં બેઠો બેઠો થાકી જાય, ત્રાસી જાય, એના બદલે અનંત કાળથી ફેંકાય છે, એ વાવાઝોડામાં ફેંકાય છે. ઘડી ક્યાં જન્મે છે, ઘડી ક્યાં ઉગે છે, ઘડી ક્યાં કેવી અવસ્થામાં ઉગે છે, વિસ્તારના કીડાથી માંડીને લોહી પાસ પરુ ગંદકીના જીવો, એક ઇન્દ્રિય બે ઇન્દ્રિય આદિ એમાં ફેંકા ફેંક થાય છે. અહીંથી મેળવણ ક્યાં ગયો, ક્યાંથી મેળવણ ક્યાં ગયો, કઈ પૂરતો નથી થતો. મંટોળિયામાં ઉડે, તણખલું ઉડે ઉડે છે, મંટોળિયામાં તણખલું ઉડે એવી રીતે જીવ ઉડાઉડ કરે છે, ભયંકર પરિભ્રમણ પ્રાપ્ત. પેલા શબ્દો વાપર્યા છે કૃપાળુ દેવે, ભયંકર પરિભ્રમણમાં સપડાયેલો આ જીવ છે. એવું જો ભાન થાય, પોતાના પરિભ્રમણનું ભાન થાય, તો એનું દુઃખ લાગ્યા વગર એની વેદના આવ્યા વગર રી એની 195 પત્ર માં ગુરુકૃપા લીધી છે. અને એ પરિભ્રમણ માંથી કોઈ ઉગારનાર મળે તો એ સત્પુરુષ પ્રત્યે કેટલી ભક્તિ આવે એ આ પત્ર ની અંદર એમણે દર્શાવ્યું છે, બતાવ્યું છે, પ્રતિપાદન કર્યું છે. એ ભયંકર પરિભ્રમણ માંથી કોઈ છોડાવનાર નીકળે ત્યારે એને એના પ્રત્યે શું ભાવ આવે, કે એને સાક્ષાત પરમેશ્વર જેવો ભાવ. 254 પત્ર માં કહ્યું, સત્પુરુષ માં પરમેશ્વર બુદ્ધિ તેને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે. એ પરમ ધર્મ માં આવે ત્યારે એને પરમ ધર્મ માં આવ્યો એમ ગણવું. સમયે સમયે અતુલ ખેદ છે, શરીરમાં જ્વરાદિક કઈ ને કઈ રોગ છે, મરણાદિક નો સાતે પ્રકારના ભયો ભયની પરિણતિમાં સપડાયેલો છે, ભયની પરિણતિમાં દબાયેલો છે. આજે મરી જઈશ તો, એક્સિડન્ટ થશે તો, કોઈ લૂંટી લેશે તો, પરલોકમાં દુર્ગતિ થશે તો, બધા પ્રકારના ભયથી રોગ થશે ને પીડામાં નહીં સહન થાય તો, બધા પ્રકારના ભયથી ગ્રસિત છે. આવ્યા પહેલા જો એ બધા ઉદયો આવ્યા પહેલા જ ભયથી ગ્રસિત છે. આજે તો ઉટકેલી થાળીમાં ઊની ઊની રોટલી ખાવા મળતી હોય તો ભવિષ્યની ચિંતા આડે જીવને ક્યાંય સુખ નથી એનો અનુભવ સૌ કરી રહ્યા છે, એનો અનુભવ બધા કરી રહ્યા છે. મરણાદિક ભય એ ભયને કારણે, વિયોગાદિક દુઃખ પ્રિયજન નો વિયોગ, આજે આ મરી ગયો, કાલે આ મરી ગયો, અને આનાથી છૂટું પડવું પડશે, આનાથી બધાથી છૂટું પડવું પડશે, એનું શું. એ અનેક પ્રકારના દુઃખ ને જીવ અનુભવે છે. એવી અશરણતા વાળા આ જગત ને વિશે, અશરણ છે એમાં કોઈ એને બચાવી શકે એવું, કોઈ શરણ આપી શકે એવું નથી. મોટા નાના ને મારે છે એ તો નજર સામે દેખાય છે, મોટા જીવો નાના જીવ ને મારીને ખાઈ જાય છે. હિન્દુસ્તાન હિન્દુ નો દેશ કહેવાય, પણ 90% હિન્દુ વસ્તી માંસાહારી છે. મુસલમાન માંસાહારી હોય તો કેવું વાત રહેતી નહીં. હિન્દુ ની વસ્તી જેને કહેવાય એ 90% માંસાહારી છે. હા, ગુજરાતમાં થોડું ઓછું છે, ગુજરાત બહાર નીકળ્યો એટલે વાત પૂરી થઈ ગઈ. આખું બંગાળ માછલી ખાવા વાળા છે. એ બધા માતાજી ને અંબાજી ને ઢીગનું નોખું કાળિકા માતા બધા માને જ છે ને. મહારાષ્ટ્રમાં ગણપતિને સત્યનારાયણ ને માનવા વાળા બધા ખાય છે કે નથી ખાતા? મહારાષ્ટ્ર 90% માંસાહાર છે. રાજસ્થાન માં તો તમે અજમેર માં સ્ટેશન થી ઉતરો ગામમાં જાઓ એટલે પેલી મટન માર્કેટ આખી બે બાજુ ટીંગાતા હોય પ્રાણીઓના, મારેલા પ્રાણીઓના માંસના આખે આખા દેખાતા. આગ્રા બાજુ દેખાય ને ભાવતા ને ચાલતા માંસ ની દુકાન છે. 90% આ છે. શું કે છે? અસરણ છે, જીવ મારી ને ખાઈ જાય છે, અસરણ છે. જો જીવ અહીંયા ન સમજ્યો એ હાલત થવાની છે. કેવી રીતે નિર્દય રીતે મારે છે તમે જોયું, કુકડાને મારે છે, ઉકળતા પાણીમાં પેલા નાખે, પછી જીવતા અને જીવતા એની પાંખો તોડવા માંડે, ઉતોડી નાખે. શું કરે, કોણ બચાવે એને? એવા અશ્રણતા વાળા આ જગત ને વિશે એ સત્પુરુષ જ શરણ છે. કૃપાલદેવે બહુ બહુ પ્રકારના ઘણા ભાવના અનુભવ પછી આ વાત લખી છે. આ જે કૃપાલદેવે લખી છે એ બહુ અનુભવથી લખી છે. એવા અશરણતા વાળા આ જગત ને વિશે એ તીર્થંકર ભગવાન શરણ છે એ વાત નથી લખી છે. સત્પુરુષ શરણ છે એમ લખ્યું છે. કેમ કે એ છ આરામાં ઉત્સર્પિણી ઉત્સર્પિણી કાળના એ છ આરામાં એ ચોથા આરામાં 24 તીર્થંકર થાય. ફક્ત કેટલા થાય? ફક્ત 24 તીર્થંકર થાય. જીનેન્દ્ર ભગવાન ની અવેલેબિલિટી નથી એમાં. અત્યારે 2500 વર્ષ થી તો વાત પૂરી થઈ ગઈ છે, જમાનો પૂરો થઈ ગયો છે. અને તીર્થંકર ભગવાન થી જીવો તરે છે બરાબર એવી જ રીતે સત્પુરુષ થી તરે છે. બંને સજીવન મૂર્તિ છે અને સજીવન મૂર્તિના નિમિત્તત્વમાં કાંઈ ફેર નથી. તમારું નિમિત્ત છે ને, તો ઉપાદાન તો પોતપોતાનું છે જીવોને, પણ આ નિમિત્તત્વમાં કાંઈ ફેર નથી. અને સત્પુરુષ અત્યારે પ્રાપ્ત થઈ શકવા યોગ્ય છે આ કાળમાં, તીર્થંકર આ કાળમાં પ્રાપ્ત થઈ શકવા યોગ્ય નથી. એટલે એમ કહ્યું કે આ કાળે તો એક સત્પુરુષ જ શરણ છે, બીજો કોઈ ઉપાય નથી. સત્પુરુષની વાણી વિના કોઈએ તાપ અને તૃષા કોઈ એ તાપ અને તૃષા છેરી શકે નહીં એમ નિશ્ચય છે. એમ પોતાનો નિશ્ચય છે, નક્કી કરેલી વાત છે અનુભવથી કે સત્પુરુષ વિના સંસારના એ દુઃખ કોઈ છેદી શકે એવી કોઈ પરિસ્થિતિ દેખાતી નથી. માટે ફરી ફરીને તે સત્પુરુષના ચરણનું અમે ધ્યાન કરીએ છીએ. પોતે પણ સત્પુરુષ છે, લખનાર પોતે પણ સત્પુરુષ છે. કેટલી વિનમ્રતા છે! આ જગતમાં સંસારી જીવોને પરિભ્રમણ કરતા જીવોને શરણભૂત થનાર એવા કોઈ સત્પુરુષ હોય તો તે સત્પુરુષના ચરણનું અમે ધ્યાન કરીએ છીએ. આત્માનું ધ્યાન કરીએ છીએ એમ ન કીધું. બહુ ઊંડાણથી વાત લીધી છે. સત્પુરુષનું મહત્વ દર્શાવવા માટે આવી વાત ક્યાંય સાંભળી નથી, વાંચી નથી, ક્યાંય જોઈ નથી એવી વાત લખી છે. અને અનેક ભવોના અનુભવનો નિચોડ લાવીને એ વાત કરી છે. સંસાર કેવળ અસાતામય છે. સંસારમાં દુઃખ સિવાય કઈ છે નહીં. સુખની કોઈ કલ્પના કરતા હોય તો એ ભૂલેલા જીવો છે. સંસારમાં દુઃખ અને ક્લેશ સિવાય કઈ છે નહીં. એમાં સુખની કલ્પના કરનારા જીવો ભ્રમણામાં પડેલા છે, બીજું કઈ નથી. સંસાર કેવળ અસાતામય છે. કોઈ પણ પ્રાણીને અલ્પ પણ સાતા છે એટલે સુખ માને છે, થોડીક સાતા છે ત્યાં સુખ માને છે, તે પણ સત્પુરુષનો જ અનુગ્રહ છે. પણ બિચારા એ જાણે અજાણે સત્પુરુષ પ્રત્યે ભક્તિભાવ થોડા ઓછા વધતા પ્રમાણમાં કરી લીધો હશે તો થોડીક સાતા ભોગવે છે. આમ કે છે એની પુણ્યનો ઉદય છે માટે સાતા છે એમ નથી કહેતા, કેમ કે અત્યારે પુણ્યના ઉદયને પણ લોકો સમજતા નથી એમ કે છે. પુણ્ય પણ રૂઢિગત રીતે લોકોએ માની લીધું છે, પણ સત્પુરુષ પ્રત્યે જાણે અજાણે ભક્તિભાવ થતા જે પુણ્ય બંધાય છે તે જ સાચું સત્પુણ્ય છે એમ કેવું છે. બાકીનું પુણ્ય તો પુણ્ય નથી, એટલા માટે પુણ્ય નથી કે એ પુણ્યના ઉદયમાં જીવ પાપ બાંધે છે. અને પુણ્ય શું કહેવું, જીવ પુણ્યનો ઉદય આવતા જીવને પાપ બંધાય એને પુણ્ય કહેવું શું, એને પાપનો ઉદય કહેવો કે પુણ્યનો ઉદય કહેવો, કેવો જોયું. ભાવમાં પાપનો ઉદય છે, બાહ્ય દ્રષ્ટિએ લોકોને પુણ્યનો ઉદય દેખાય છે, ભાવમાં તો પાપનો ઉદય છે. ખરીદે પૈસા હોય એટલે ભોગવે એ બધા પાપ શાના ભાવ છે, શાના ભાવ છે. ઉદય ભાવ શું છે, પાપ છે કે પુણ્ય છે? પાપ છે તો એને ઉદય પાપના ઉદય ભાવ છે એમ તો બાહ્ય દ્રષ્ટિએ લોકો એને પુણ્ય ઉદય સમજે છે, છે પાપનો ઉદય ભાવમાં. શું આ અમારી મોટી ફેક્ટરી છે, મોટું કારખાનું છે, હવે એને ભાવ તો એમ જ રહીએ ને, શું બંધાય એમાં, પાપ બંધાય. આ અમારો ફર્સ્ટ ક્લાસ મજાનો સારામાં સારું સુંદર ઘર છે, પુણ્ય ભાવશે બાપ ભાવશે. આ અમારું મજાનું સરસ કુટુંબ છે, શું ભાવશે, બધા બાપ ભાવશે. અમે ઈચ્છા પ્રમાણે રસોઈ ભોજન બનાવીને જમીએ છીએ. 2000 રૂપિયે કેરીની પેટી પણ અમે ખરીદીને ખાઈ શકીએ છીએ, શું ભાવ છે, બધા પાપ ભાવ છે. તેમનો ઉદય છે, પાપનો ઉદય છે. હાફૂસ કરી ખાતો જાય સારામાં સારી, અને પાપ બંધ જાય, આવી દશા છે. શું કહે છે કે કોઈ પણ પ્રાણીને અલ્પ પણ સાતા છે તો એ સત્પુરુષનો અનુગ્રહ છે, કોઈ પણ પ્રકારના પુણ્ય વિના સાતાની પ્રાપ્તિ નથી. પુણ્યોદય છે ત્યારે સાતાની પ્રાપ્તિ છે, અને એ પુણ્ય પણ સત્પુરુષના ઉપદેશ વિના કોઈએ જાણ્યો નથી કે સમજ્યો નથી કે પુણ્ય કહેવાય કોને. પાપ ભાવને જ પુણ્ય સમજે છે, ખરેખર પુણ્ય લોકો સમજ્યા નથી એમ કેવું છે. બહુ ગૂઢ વાત લખી છે. પુણ્ય તત્વ શું છે, તાત્વિક દ્રષ્ટિએ જગતના જીવો પુણ્યને નથી સમજ્યા એમ કેવું છે. ખરેખર તો સત્પુરુષનો યોગ થાય અને સત્પુરુષની વાણી મળે એ પુણ્યોદય છે, સાચો તો પુણ્યોદય છે. બાકી બધી પુણ્યના નામે થતી વાતો છે. ખરેખર પુણ્ય નથી. કેમ? એને પાપ બાંધે છે એ વખતે. એ પુણ્ય પણ સત્પુરુષના ઉપદેશ વિના કોઈએ જાણ્યું નથી કે કોઈને સમજાયું નથી. ઘણા કાળે ઉપદેશેલું તે પુણ્ય, ઘણા કાળે એટલે તીર્થંકરોના જમાનામાં દિવ્ય ધ્વનિમાં જે પુણ્યનો પુણ્ય તત્વની વાત આવી દિવ્ય ધ્વનિમાં ઉપદેશમાં નીકળી ભગવાનના ઉપદેશમાં, તે પુણ્ય રૂઢિને આધીન થઈને પ્રવર્તે છે. એટલે રૂઢિગત રીતે લોકો પુણ્ય માને છે કે જુઓ ભાઈ આને મોટો બંગલા છે અને બધી જાતની સુખ સગવડ છે, આ બધું રૂઢિને આધીન થઈને પુણ્ય માને છે. ખરેખર એ પુણ્ય છે નહીં. એમાં જીવોને શાંતિ નથી, ક્યાંય જીવોને ક્યાંય સાતા નથી. જગતના જીવો જે સુખી કહેવાય છે એવા પણ અંદરમાં મૂંઝાયેલા પડ્યા છે. શું પરિસ્થિતિ છે? અંદરમાં મૂંઝાયેલા પડ્યા છે. અને પૂછી જોજો એટલે ખબર પડી જશે તમને. તમને સુખી દેખાતા એવા કોકને પૂછી જોજો એકાદને. મૂંઝવણ તો ઘણી થાય છે પણ કરીએ શું? અમને કાંઈ રસ્તો ઉઠતો નથી. એ ક્યાંથી સૂજે બાપા? સત્પુરુષનું શરણ પકડ્યા વિના સૂજે પણ ક્યાંથી? ઘણા કાળે ઉપદેશેલું તે પુણ્ય રૂઢિને આધીન થઈને પ્રવર્તે છે. તેથી જાણે તે ગ્રંથાદિકથી પ્રાપ્ત થયું લાગે છે અને શાસ્ત્ર વાંચીને આપણે પુણ્ય સમજ્યા છીએ એમ માને છે. પણ એનું મૂળ એક સત્પુરુષ છે. સત્પુણ્યનું મૂળ કોણ છે? એક સત્પુરુષ જ છે. હું જો લગાડ્યો છે એનું મૂળ એક સત્પુરુષ જ છે. માટે અમે એમ જ જાણીએ છીએ. બહુ સ્પષ્ટ લખો. અમે એમ જાણીએ છીએ કે એક અંશ સાતાથી કરીને પૂર્ણ કામતા સુધીની સર્વ સમાધિ તેનું સત્પુરુષ ઉતારણ છે. એક અંશે કોઈને શાંતિ ઉપજે કે કેવળ જ્ઞાન થાય ત્યારે પરમ સુખ ને પરમ શાંતિ ઉત્પન્ન થાય, એ બધાનું મૂળ કારણ એક સત્પુરુષ જ છે. આ વાત બહુ ઊંડેથી લખી છે. કેમ કે તીર્થંકરોનો આ જમાનો નથી અને તીર્થંકરના જમાનામાં પણ તીર્થંકરની સ્કેરસિટી ઘણી છે. એક કોડા કોડી સાગરમાં 24 તીર્થંકર થાય સ્વથારામાં, બાકીના 5 આરા તો ખાલી. કોઈ તીર્થંકર કોઈ કેવડી હોય નહીં. જયારે પંચમ કાળમાં પણ સત્પુરુષ મળે છે, નિગ્રંથ જે મહામુનિઓ છે જંગલમાં વસનારા હોય છે, શું એને સત્સંગ કરવો હોય તો જંગલમાં જ આવવું પડે. અને તીર્થંકરો પણ જ્યાં વિચારતા હોય ત્યાં સમુદ્રમાં જવું પડે. કૃપાળુદેવ જેવા સત્પુરુષ મુંબઈમાં પણ મળતા હતા, મુંબઈ નગરીમાં અવેલેબલ હતા. જીવનું ધ્યાન જાય તો શું ધ્યાન જાય તો પાડોશમાં રહેતા હોય તો નકામ પડે. ખબર નહીં શું કરે બિચારા જીવ. બાજુના ફ્લેટમાં રહેતા હોય પણ શું કરે કઈ ખબર ન પડે. ઉપેક્ષા કરે. શું કહે છે? એટલે એમ કે છે સત્પુરુષની વાત એટલે લીધી છે કે તમને તમારા ગામમાં મળે એટલી બધી સગવડ ક્યાંથી? કોઈ ભગવાન પુરુષ તમને તમારા ગામમાં મળે એવી ફેસિલિટી ક્યાંથી મળે? આપણે તો સત્સંગ મુંબઈમાં, મુંબઈમાં જરાક દૂર હોય તો પણ રેગ્યુલર એટેન્ડ કરવો મુશ્કેલ પડે. બોરીવલીમાં બોરીવલી વાળાને વાંધો નહીં, પણ મુંબઈથી આવવું હોય બહુ તકલીફ પડે એવી વાત છે. ચોક્કસ તકલીફ પડે એવી, તકલીફ નથી પડે એવી વાત નથી, પણ બધી તકલીફ મટાડવા માટેની આ તકલીફ છે. તકલીફ ખરી, પણ બધી બધી તકલીફ મટાડવા માટે આ તકલીફ છે. એવી રીતે તુલના કરતા આવડે તો વાંધો ન આવે, નહી તો મોટી તકલીફ ગૌણ થઈ જાય ને નાની તકલીફ મુખ્ય થઈ જાય. વિપર્યાસ કે છે આને, શું કે છે? જ્ઞાની પુરુષો એને વિપર્યાસ કે છે. આટલી બધી સમર્થતા છતાં એવી ભગવાનની વાણી અને ભગવાનનું પોતાનું અસ્તિત્વ જગતના સંસારી જીવોને તરવામાં નિમિત્ત છે, એટલું જ સામર્થ્ય સત્પુરુષ અને એમની વાણીમાં છે. એટલે કઈ ઈચ્છતા નથી, બદલામાં કઈ ઈચ્છતા નથી. એવી નિષ્કારણ કરુણા એમના હૃદયને વિશે વર્તે છે. અને જે ચીજનું મૂલ્ય ન થાય એવી અમૂલ્ય ચીજ હોય એનું જો રૂપિયાના પાયમાં મૂલ્ય કરે તો એ પણ એક પ્રકારની ખોટી રીત છે. એ તો અમૂલ્ય વસ્તુને મફતમાં વેચવા જેવી વાત છે. જેમ કોઈ કોઈનું હીરો છે, કોઈ અત્યારે કેટલો નો થાય કે અબજો નો થાય, એની કિંમત જ ન થઈ શકે. કેમ કે યુનિક પીસ છે, જગતમાં એની બરાબર કોઈ ચીજ નથી. એને કોઈ સામાન્ય 10-20 રૂપિયાની જરૂર પડે ને આપી દઈએ તો કેવું લાગે? અથવા કાગડો ઉડાડવા માટે એને ઘા કરે તો અણસમજણ વાળી વાત કહેવાય. અધ્યાત્મ વિદ્યા છે જેનાથી જીવ સંસારના બધા દુઃખોથી તરી જાય એનું મૂલ્ય શું થાય? એનું કોઈ ધર્મ નથી, મૂલ્ય થવા માટે કોઈ ધર્મ નથી. તો એને એનું મૂલ્ય કેવી રીતે, કયા મૂલ્યમાં એને આપે એ સવાલ જ નથી. જે સત્પુરુષ થયા એ સત્પુરુષને પણ કોઈ એમને કોઈ બીજા સત્પુરુષે વિના મૂલ્યે વિદ્યા આપી છે, એને પણ વિના મૂલ્યે આપી છે. તો એ પોતે પણ વિના મૂલ્યે જ આપે છે, બીજાને આપે છે તો પણ વિના મૂલ્યે જ આપે છે. પરંપરા એક પરંપરા ચાલે છે જગતમાં, એ રીતે ધર્મની પરંપરા એ ચાલુ રહી છે. આટલી બધી સમર્થતા છતાં જેને કઈ પણ સ્ત્રવા નથી, ઉન્મત્તતા નથી. શું ઉન્મત્તતા? એટલે શું? છપકી જવું. દરિદ્રી માણસ હોય અને પૈસા વાળો થાય એટલે પછી એના કઈ રહેણી કરણી ના ખાણી પીણીના ઠેકાણા ન રહીએ અને બોલવાના ઠેકાણા ન રહીએ. મગજ બીજી જ રીતે હાલતો હોય, ભાષાના ઠેકાણા ન હોય, વર્તનાના ઠેકાણા ન હોય તો માણસ શું કે ભાઈ એની પાસે કઈ હતું નહીં, એમાં આવડી અચિંતું આવી ગયું. પછી વાગે પાંદડું હતું એ ફરી ગયું, હવે છપી ગયો છે, એમ નથી કહેતા. એ સત્પુરુષ પહેલા સંસારી જીવ હતા અને આટલું બધું સામર્થ્ય પ્રાપ્ત થયું કે જેની વાણીથી બીજા તરી જાય, જેના નિમિત્તે બીજા જીવ તરી જાય, છકી જતા નથી, જરા પણ એ છકી જતા નથી. તમે કૃપાળુ દેવની તો વિનમ્રતા જુઓ, આડો આંખ છે ગજબની પાસે. 270 પત્ર માં વાંચવા જેવું છે. આગળ છે ને 270 છે, 187 છે, 187 છે, આગળ આવી ગયું. તેનું કારણ એ જ કે તેઓ જ્ઞાનીના ચરણને જ્ઞાની કરતા એવા મુમુક્ષુ ઉપર અતિશય ઉલ્લાસ આવે છે. શું કહે છે કે અમને તો સત્પુરુષ કરતા મુમુક્ષુ ઉપર વધારે ઉલ્લાસ આવે છે. શું કીધું, નાની કરતા અમને સત્પુરુષ પ્રત્યે વધારે પ્રેમ આવે છે, એમ કીધું. ઠીક, શું કરવા, એનું કારણ જ્ઞાનીના ચરણની સેવે છે. ઠીક, એવું મુક્ષુ જ્ઞાનીના ચરણને સેવે છે માટે અમને એના ઉપર વધારે પ્રેમ આવે છે. અને તે જ એમનું જે દાસત્વ છે, જ્ઞાની પ્રત્યેનું મુક્ષુનું દાસત્વ છે, એ અમારું તેમના પ્રત્યે દાસત્વ થાય છે, તેના કારણે અમને તેના પ્રત્યે દાસત્વ થાય છે. ઠીક છે, એટલે જ્ઞાનીના જે દાસ છે એના પોતે જ્ઞાની દાસ થાય છે પાછા. ઇલેક્ટ્રિસિટીમાં સર્કિટ પૂરું થાય ને ત્યારે લાઈટ થાય, કામ દાબીએ છીએ તો વાયર તો ગોઠવેલો છે, ત્યાં સર્કિટ પૂરું થાય છે, સર્કિટ પૂરું થાય છે. આટલી બધી નમ્રતાની વાત કોઈ કરી હોય તો બતાવો કે નાની થી ને એમ કે અમે મુમુક્ષુના દાસ છીએ એમ કે. ગુરુ થઈને શિષ્યને નમસ્કાર કરી એવી વાત ક્યાંક તો લાવો, ક્યાંકથી તો લાવો. સુભાગભાઈ ને નમસ્કાર કર્યા છે 254 પત્ર છે, 453 પત્ર માં છે. આને છે ને આપણા પુસ્તક આવ્યા છે, મુમુક્ષુ જનના પરમ બાંધવ ને પરમ સ્નેહી શ્રી સૌભાગ્ય. શું લખીએ અને શું કહીએ, એક આત્મવાર્તા જ અવિચ્છિન્ન પણ અવિચ્છિન્ન કાળે વર્તે એવા તમારા જેવા પુરુષના સત્સંગના અમે દાસ છીએ. અત્યંત વિનયપણે અમારો તમારા ચરણ પ્રત્યે નમસ્કાર સ્વીકારજો. નમસ્કાર આગળ કહ્યું છે કે તમે અમારા અથાગ ઉપકારી છો અને તે અર્થે તમે નમસ્કાર કરવા સિવાય બીજો બદલો કેવી રીતે વાળીને. કહેવાનો મતલબ શું છે, ઉન્મત્તતા તો નથી પણ નમ્રતાનો પાર નથી. નમ્રતા શીખવી હોય તો આ પુરુષ એક આદર્શ છે એમ કહી શકાય. નમ્રતાના આદર્શના સ્થાને અમને રાખી શકાય. આ એક ગુણ માટે એવી વાત નથી, બીજા એવા અનેક ગુણ માટે એ આદર્શ છે, એમ એમને આદર્શ તરીકે આપણે સ્વીકારી શકીએ એવા એમનામાં ગુણો હતા. અને તેથી એમ પણ કહી શકીએ કે એક આશ્ચર્યની પ્રતિમા જેવા એ હતા. ઉન્મત્તતા નથી શ્રોતા પણ ક્યાંય નથી, એટલે ક્યાંય પક્ષપાત નથી. આ મને અનુકૂળ વર્તે છે માટે એનો પક્ષ કરો, એ વાત સત્પુરુષના પરિણામની બહારની વાત છે. એટલા એ મધ્યસ્થ હોય છે, ક્યાંય પોતાપણું નથી, સર્વથી સર્વ પ્રકારે ભિન્ન છે, પોતાપણું ક્યાંય નથી. 833 પત્રમાં લીધું છે, સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું. ક્યાંય પોતાપણું નથી, ગર્વ નથી કોઈ વાતનો, અમને આત્મજ્ઞાન થઈ ગયું છે, સુદર્શન ચક્ર જેવું સમ્યક દર્શન અમારા પાસે છે, એનો પણ એમને ગર્વ નથી. કેમ નહીં હોય? આવી બધી દૈવી ગુણોની સંપત્તિ પ્રગટ થવા છતાં એનો ગર્વ કેમ નહીં થતો હોય? આ તો થોડોક સૂક્ષ્મ વધે તો ચાલો ફાટી જાય માણસ. હું સમજુ છું, મને ખબર પડે છે કેમ ગર્વ નહીં થતો, કે દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ થઈ છે. જે ત્રિકાળી દ્રવ્ય પોતાનું મૂળ સ્વરૂપ, એક સમયની મોક્ષ પર્યાય થી પણ અનંત ગુણ સમૃદ્ધ છે, એવું પોતાનું સ્વરૂપની જેને દ્રષ્ટિ છે એને સમ્યક દ્રષ્ટિ કહે છે, દ્રવ્ય દ્રષ્ટિ કહે છે. એને વર્તમાન પર્યાયની ઉપલબ્ધિ સાધક દશાની શું હિસાબમાં છે? મોક્ષ દશાની ઉપલબ્ધિ જન્મ એનો પણ રેશિયો પ્રોપોર્શન જ્યાં લાગતું નથી, ત્યાં એટલું અનંત ગુણ છે. કેલ્ક્યુલેશનની દ્રષ્ટિએ રેશિયો પ્રોપોર્શન નથી લાગતો, એને અનંત ગુણ કહેવાય છે. તો સાધક દશા પછીથી અનંતમાં ભાગે છે, મોક્ષ દશાથી સાધક દશા છે 12મા ગુણ સ્થાન પર્યંતની અનંતમાં ભાગે છે. જ્ઞાન પણ અનંતમાં ભાગે, પુરુષાર્થ પણ અનંતમાં ભાગે, અને સુખ શાંતિ પણ અનંતમાં ભાગે છે. 12મા 13મા ગુણ સ્થાનમાં આટલો ડિફરન્સ છે, કેમ કે અનંત ચતુષ્ટય 13મા ગુણ સ્થાને પ્રગટ છે. એના કરતા અનંત ગુણ છે એ પોતાનું સ્વરૂપ છે, એવી જેની દ્રષ્ટિ થઈ છે, એને સાધક દશામાં ગર્વ ગારવ થવાનો અવકાશ છે ક્યાં? જગ્યા જ નથી. આ તો કાંઈ નથી એમ કે શું સમજે કે મારા સ્વરૂપ પાસે આ દશા હજી કાંઈ નથી, હજી તો ઘણું બાકી છે મારે, હજી તો મોક્ષ માર્ગની શરૂઆત થઈ છે. ચોથા ગુણ સ્થાને 13મું ગુણ સ્થાન તો હજી ઘણું આગળ છે, અને મારું સ્વરૂપ તો અહીંથી ક્યાંય આગળ છે. ગર્વ નથી, ગારવ નથી, એવા આશ્ચર્યની પ્રતિમારૂપ સત્પુરુષ ન્યાય શબ્દ વાપરો છે. એવા આશ્ચર્યની પ્રતિમારૂપ સત્પુરુષને અમે ફરી ફરીને નામ રૂપે સ્મરીએ છીએ, નામ લઈને સ્મરણ કરીએ છીએ. એવું શું કરવા લીખો? કોઈ પણ સત્પુરુષને અમે સ્મરણ કરીએ છીએ, એમની મહાનતાને સમજીને એના બદલે નામ લેવાની વાત કરે છે. તો એક એક વાતમાં મર્મ બહુ છે, ભગવાનની એક એક વાતમાં બહુ મર્મ છે. લોકો એમ કહે છે કે નામ લઈને વાત કરવી એ વ્યક્તિ પૂજા થઈ જાય છે, અને જૈન દર્શન અને જૈન ધર્મ છે એ ગુણ પૂજાનો છે. શું એમ કે છે? વ્યક્તિ પૂજા જૈન દર્શનમાં નથી. આ બધા મોટા મોટા વિદ્વાનો આ બધી વાતો કરતા હોય છે, તમે સાંભળ્યું હશે. વ્યક્તિ વ્યક્તિ વ્યક્તિની વાત ન કરવી, આપણે ગુણ પૂજાનો વાત કરવી. ભગવાનની પૂજા તો આપણે નામ લઈને કરીએ છીએ, ચાલો મહાવીર ભગવાનની પૂજા કરો, સિમંદર ભગવાનની પૂજા કરો, ઋષભદેવ ભગવાનની પૂજા કરો, પાર્શ્વનાથ ભગવાનની કરો, વ્યક્તિ વ્યક્તિ પૂજાનું ઘણું મહત્વ છે. આપણે ત્યાં 24 તીર્થંકર માંથી જે મૂળ નાયક છે ને, મંદિર કોનું ગણાય છે, મૂળ નાયક ની સ્થાપના હોય એનું ગણાય. બાકી બીજી પ્રતિમાઓ બીજા ભગવાનો ની, બીજા તીર્થંકરો ની, પણ મૂળ નાયક નું મંદિર ગણાય કે ભાઈ આ મહાવીર સ્વામી નું મંદિર છે, આ શાંતિનાથ ભગવાન નું મંદિર છે. તો 24 માંથી 8 તીર્થંકરો ના જ મુખ્ય મૂળ નાયક તરીકે વધારે સ્થાપના છે. 1500 તીર્થંકરો ને એટલી બધી મૂળ નાયક તરીકે સ્થાપના નથી દેખાતી. તમે અરનાથ ભગવાન નું મંદિર બતાવજો ક્યાં જોવા મળે તો, વલ્લીનાથ ભગવાન નું બતાવજો, મૂળ નાયક તરીકે તમને નહીં જોવા મળે. તો વ્યક્તિ પૂજા પણ છે, હવે નામ લઈને કૃપાળુ દેવા એ સ્મરણ શુક્રવાર કર્યું છે કે વ્યક્તિ પૂજા તો વ્યક્તિમાં ગુણ ન હોય ને પૂજો તો એને વ્યક્તિ પૂજા કહેવાય, પણ ગુણવાન વ્યક્તિને પૂજો તો એ ગુણ પૂજા છે અને વ્યક્તિ પૂજા નથી. એમ છે ખરેખર, કેમ કે એક જ્ઞાનીને ઉપાસતા અનંત જ્ઞાનીઓની ઉપાસના છે, એક જ્ઞાનીને નિંદતા અનંત જ્ઞાનીઓની નિંદા છે. એક જ્ઞાનીની વિરાધનામાં અનંત જ્ઞાનીઓની વિરાધના છે અને એક જ્ઞાનીની આરાધનામાં અનંત જ્ઞાનીઓની આરાધના છે. ત્રણેય કાળના જ્ઞાનીઓ એવો અંદરમાં અભિપ્રાય ગર્ભમાં પડેલો છે એને જાણે છે, એટલે નામ લઈને સ્મરણ કરે છે. ઉપકારી શ્રી ગુરુ સત્પુરુષનું નામ લેવું એ તો અનિવાર્ય છે, નહીતર નિનવ નામનો દોષ લાગે. શાસ્ત્રમાં એને નિનવ દોષ કહ્યો છે. જેની પાસેથી પોતાને જ્ઞાન મળ્યું હોય એવા જ્ઞાની પુરુષનું નામ લઈને સ્મરણ કરવું જોઈએ. એટલે અહીંયા નામ રૂપે સ્મરીએ છીએ એમ કે છે. પછી એમાં આનંદ જ્ઞાનીઓ આવી જાય છે, પણ છતાં એમાં નામ લઈએ છીએ અને એ વ્યક્તિ પૂજા નથી પણ ગુણ પૂજા છે. ત્રિલોકના નાશ વશ થયા છે જેને, એવા છતાં સત્પુરુષ કેવા છે કે ત્રિલોકનાથ એને વશ થયા છે. આત્મા છે, પરમ પુરુષ છે, પરમાત્મ તત્વ છે, એ ત્રણ લોકનો નાથ છે. અંદરમાં શ્રદ્ધાએ એના ઉપર કબજો કરેલો છે. શું શ્રદ્ધાએ એના ઉપર કબજો કર્યો છે? કેમ કે બધા ગુણોમાં ચોથા ગુણ સ્થાને પહેલા શ્રદ્ધા પ્રગટ થાય છે અને બધા ગુણો સ્વરૂપની જ ભક્તિ કરે છે, સ્વરૂપને ભજે છે. જ્ઞાન પણ સ્વરૂપને ભજે, આચરણ પણ સ્વરૂપને ભજે, અનંતા ગુણો પણ સ્વરૂપમાં જ એકાગ્ર થાય એને સ્વાનુભૂતિ કહેવાય છે. તો પણ શ્રદ્ધા છે એ પૂરેપૂરી શક્તિથી પહેલેથી સ્વરૂપને શ્રદ્ધે છે એટલે ભજે છે, એટલે એની પહેલેથી પરમ ભક્તિ છે. અને ભક્તિ એક એવી ચીજ છે કે ભગવાનને વશ થવું પડે એવી ચીજ છે. ભક્તિ કેવી ચીજ છે? કે ભગવાનને પણ વશ થવું પડે. શું 201 નો મથાળો જુઓ, 263 પાને કેવળ નિર્વિકાર છતાં પરબ્રહ્મ પ્રેમમય, પરબ્રહ્મ છે તે પ્રેમમય પરાભક્તિને વશ છે. વાઈબ્રેશન વશ છે કે નહીં? આ આત્મા છે કેવળ નિર્વિકાર તત્વ છે, વશ થવું એ તો એક વિકારી ભાવ થઈ ગયો. વશ કરવું, વશ થવું એ તો એક વિકારી ભાવ થઈ ગયો. અને આ કેવળ નિર્વિકાર છે, પરમ બ્રહ્મ તો પરમાત્મા તો. છતાંય તે જે શ્રદ્ધા છે એ એવી પ્રેમમય ભક્તિ છે કે ત્રિલોકનાથ એને પણ વશ થયા છે. એવો હૃદયમાં જેને અનુભવ કર્યો છે, એટલે અંતર્જ્ઞાનમાં જેને એવો અનુભવ થયો છે, એવા જ્ઞાનીઓની ગુપ્ત શિક્ષા છે કે આવો અનુભવ કરવા જેવો છે. તો અહીંયા પણ એમ કહે છે કે ત્રિલોકના નાથ વશ થયા છે જેને, સત્પુરુષ એવા છે કે જેને અંદરમાં પરબ્રહ્મને પ્રેમમય ભક્તિથી વશ કર્યા છે, છતાં પણ એવી કોઈ અટપટી દશાથી વર્તે છે કે જેનું સામાન્ય મનુષ્યને ઓળખાણ થવું દુર્લભ છે. છતાં બહારમાં ઉદય અનુસાર, પૂર્વ કર્મના ઉદય અનુસાર જેમની પ્રવૃત્તિ જોવામાં આવે છે, અંદરમાં ત્રણ લોકના નાથને વશ કરીને બેઠા છે અને બહારમાં નોકરી કરતા હોય, પૈસા માટે વેપાર કરતા હોય, પૈસા માટે નોકરી કરતા હોય, કેવી અટપટી દશા કહેવાય. ત્રણ લોક નું રાજ આપે તો એને સ્પૃહા નથી એમ કહેવાય, ઠીક. અને છતાં પણ બહારમાં પ્રવૃત્તિ પ્રારબ્ધને આધીન હોય એ પ્રમાણે સામાન્ય મનુષ્યની જેમ પ્રવૃત્તિ કરતા દેખાય એવી અટપટી દશાથી જેવો વર્તે છે, એટલે સામાન્ય જનોને એની ઓળખાણ થતી નથી, જગતના જીવો એમને ઓળખી શકતા નથી. એવા સત્પુરુષને અમે ફરી ફરીને સ્તવીએ છીએ, એવો એમનો મહાન ગુણ જોઈને એમ કે છે. આ એક જમાનો એવો હતો, પહેલાના જમાનામાં શ્રીમંત માણસો હોય, ગામમાં એકાદો શ્રીમંત માણસ હોય, એવો કેવા હોય, બાકી બધા સામાન્ય માણસો હોય, નાનું ગામ હોય, એકાદ શ્રીમંત માણસ હોય જેની પાસે એ જમાનામાં લાખો રૂપિયા હોય, ઘરે ચાંદીના રોકડા રૂપિયાની થપ્પીઓ મારી હોય, થેલીઓની થપ્પીઓ, એક થેલીમાં 1000 રૂપિયા રોકડા નાખે, 1000-1000 એક એક થેલી બનાવે, ને એની થપ્પીઓ મારી હોય ઓરડામાં, ઓરડો તેની તિજોરી ફિજોરી કઈ નહોતા રાખતા, એવું ઓરડા તાળું મારી દે. અમારા ગામ બધું મેં નથી જોયું, પણ અમારા પિતાશ્રી બધા વાત કરતા કે ફલાણા શેઠને ત્યાં થપ્પી મારેલી હતી, સેંકડો થેલીઓની થપ્પી મારી હોય. બાર જુઓ ને તો ઇસ્ત્રી વગરના કપડાની, અંગરખુની, પાઘડીની, જોડાને એને તેલ લગાડેલું, પાલીસ ન કરે જેમાં કોણા રીએ ચામડું એટલે તેલ લગાડી દેતા, બીજા માણસોને જેમ જ રીએ, કોઈ જાતનો શ્રીમંતાઈનો આડંબર ન હોય એને. અત્યારે તો 2000-4000 પગારદાર હોય, કોઈ ટાઈટમ ટાઈટ ચાલતા હોય, એવું એ જમાનો જ નહોતો. સામાન્ય મનુષ્યની જેમ રહી, અંદરનો વૈભવ, જ્ઞાન વૈભવ, આત્માની ચમત્કારી શક્તિઓ પ્રગટ થઈ છે. બહારની અંદર જુઓ તો સામાન્ય મનુષ્યની જેમ રહી, તમારે આમ ચાલશે, મારું બધું ચાલશે, એમ કે આમ ફાવશે કે નહીં ફાવવા જેવી કઈ વાત નથી, એટલા સરળ સામાન્ય મનુષ્યની જેમ વર્તે છે. તો પછી એવા સત્પુરુષને અમે ફરી ફરીને એનું સ્તવન કરીએ છીએ, અમે એની સ્તુતિ કરીએ છીએ, એની પ્રશંસા કરીએ છીએ, એમના ગુણ જોઈને એમનું બહુમાન કરે છે. એ પછીના પત્રના અંશમાં તો કૃપાળુ દેવે સત્પુરુષનો મહિમા કરવામાં ઓવરબાઉન્ડ વાત કરી છે, કેવી સિક્સર મારે ને ક્રિકેટમાં બાઉન્ડ્રીની ઉપર જાય છે, તો એવી વાતો કરી છે. એને જરા કલાક એક બીજો લાગે એવું છે, આપણે કાલના સ્વાધ્યાયમાં એવું છે.
Come on.